આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં 40 વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમૈકાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. કેન્દ્રએ ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરગ્રસ્ત રાજ્યોને એડવાન્સ પેટે 675 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી. આરોગ્ય મંત્રાલયે મૃત્યુશૈયા પર રહેલા દર્દીઓની જીવન સહાય પાછી ખેંચવા સંબંધિત ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરી. યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનને યુરોપીયન યુનિયન 50 અબજ ડોલરની લોન આપશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 7 જિલ્લાઓની 40 બેઠકો ઉપર સુચારૂ અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધી યોજાનાર મતદાન માટે તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જ્યારે 20,000થી વધુ મતદાન કર્મચારીઓ ફરજ પર મુકાયા છે. કાશ્મીર ખીણના બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના 7 જિલ્લાઓ અને જમ્મુના જમ્મુ, ઉધમપુર, કઠુઆ અને સાંબા જિલ્લામાં 5,060 મતદાન મથકો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં 39 લાખથી વધુ મતદારો 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. કાશ્મીર વિભાગમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર હુસેન બેગ, બશારત બુખારી, સજ્જાદ ગની લોન અને નાસીર અસલમ વાની અને જમ્મુ વિભાગમાં દવિન્દરસિંહ રાણા, ચૌધરી લાલસિંહ અને રમણ ભલ્લા ચૂંટણી મેદાનમાં છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ 2 તબક્કા માટે 18 અને 25 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 61% અને બીજા તબક્કામાં 57%થી વધુ મતદાન નોંધાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલનેસ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ડોક્ટર એન્ડ્રુ હોલનેસની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ અહીં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળશે. 4 દિવસની મુલાકાત દરમિયાન તેઓ ઉદ્યોગ અને અગ્રણી વેપારીઓને પણ મળશે. જમૈકાના પ્રધાનમંત્રી આવતીકાલે વારાણસીની પણ મુલાકાત લેશે. કેન્દ્રએ ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે 675 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. કુલ રકમમાંથી ગુજરાત માટે 600 કરોડ રૂપિયા, મણિપુર માટે 50 કરોડ અને ત્રિપુરા માટે 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ રાજ્યો આ વર્ષે ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત થયા છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મંત્રાલયે ઉમેર્યું કે આ વર્ષ દરમિયાન આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા અને મણિપુર અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયા છે. નુકસાનનું સ્થળ મૂલ્યાંકન કરવા માટે બિહાર અને પશ્ચિમ બંગાળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમો પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે તેવી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયે મૃત્યુશૈયા પર રહેલા દર્દીઓની જીવન સહાય પાછી ખેંચવા સંબંધિત ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. આ અંગે લોકોના મંતવ્યો મંગાવતી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. દર્દીની સ્થિતિમાં 72 કલાક પછી કોઈપણ સુધારો ન થતો હોય તેવી મગજની ગંભીર ઇજા પણ આ શ્રેણીમાં સામેલ છે. ડોક્ટરોને સલાહ આપવામાં આવે છે કે તે તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી આ અંગે નિર્ણય કરે. આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ઘણા દર્દીઓ અસાધ્ય રોગોથી પીડાય છે અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમમાંથી કોઈ લાભ મળવાની શક્યતા નથી. આવી સ્થિતિમાં જીવન સહાયથી કોઈ ફાયદો થતો નથી અને દર્દીઓને દુઃખ અને બિનજરૂરી નાણાકીય બોજ સહન કરવો પડે છે. આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે આ અભિગમને સમગ્ર વિશ્વમાં પ્રમાણભૂત સગવડ સંભાળ તરીકે ગણવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે આવા નિર્ણયોમાં તબીબી, નૈતિક અને કાયદાકીય આધાર મહત્વપૂર્ણ છે. ભારત કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ કાઝીન 2024ની 8મી આવૃત્તિ ગઇકાલે ઉત્તરાખંડમાં શરૂ થઇ છે. ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની કુમાઉં રેજીમેન્ટની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 120 જવાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સંયુક્ત કવાયતનો હેતુ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત સેના ક્ષમતાને વધારવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. હાઉસિંગ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલે કહ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શહેરી માળખાગત વિકાસ અને હાઉસિંગ ક્ષેત્રને સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. ગઇકાલે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મંત્રીએ માહિતી આપી હતી કે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા તબક્કામાં 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 2,30,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવા માટે મંજૂરી આપી છે. મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે છેલ્લા 10 વર્ષમાં મેટ્રો સેવાઓને દેશના 21 શહેરોમાં વિસ્તારવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે 700 કિલોમીટરની નવી મેટ્રો લાઇન કાર્યરત કરવામાં આવી છે, જેનાથી કુલ કાર્યરત લંબાઈ 945 કિલોમીટર થઈ છે. તેમણે શહેરી ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સંબંધિત યોજનાઓમાં 8 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રોકાણ 2004-2014ના સમયગાળા કરતાં 21 ગણું વધુ છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ સ્વચ્છતા હી સેવા 2024 પર તાલીમ મોડ્યુલ પણ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્કના 26 ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઈએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે. યુરોપીયન કમિશને કહ્યું છે કે G7 દેશો આ મહિનાના અંત સુધીમાં યુક્રેન માટે 50 અબજ ડોલરની લોન આપશે. આ અંગે તમામ 7 રાષ્ટ્રો સમજૂતી કરશે, ત્યારબાદ યુક્રેનને લોન આપવામાં આવશે. પશ્ચિમમાં સ્થિર રશિયન અસ્કયામતોમાંથી થયેલા નફામાંથી આ લોન અપાશે. આ અસ્કયામતોમાંથી લગભગ 210 બિલિયન યુરો યુરોપીયન યુનિયનમાં છે. G7 દેશોમાં અમેરિકા, કેનેડા, જાપાન, બ્રિટન, ફાન્સ, જર્મની અને ઇટલીનો સમાવેશ થાય છે. અમેરિકામાં ત્રાટકેલા વાવાઝોડા હેલનના પગલે પૂર અને અન્ય બનાવોમાં 116 લોકોના મોત નિપજ્યા છે અને વીજ પુરવઠો ખોરવાઈ જતા આશરે 27 લાખથી વધુ લોકોને અસર થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ 300થી વધુ રસ્તાઓ પૂરના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે પ્રવેશ અડીયા.
તિરૂપતિ મંદિરના પ્રસાદ વિવાદ અંગેના કેસની સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણીના સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, તિરૂપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીનો દાવો કરનારા સીએમ ચંદ્રબાબુનો સુપ્રીમે ઉધડો લીધો. કહ્યું, હિન્દુઓની આસ્થા સાથે રાજકારણ ન રમો. સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીને ટાંકીને સંદેશ અને નવગુજરાત સમય મુખ્ય શીર્ષકમાં લખે છે, ભગવાનને રાજકારણથી દૂર રાખો. તો ભગવાનને રાજનીતિથી દૂર રાખો આ ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે. પુરાવા નહોતા તો લાડુમાં ચરબીયુક્ત ઘીનો દાવો કેમ કર્યો? સુપ્રીમનો સવાલ. આ દિવ્ય ભાસ્કરનું શીર્ષક છે. દિવ્ય ભાસ્કર મુખ્ય શીર્ષકમાં લખે છે, પાકિસ્તાનથી માત્ર 130 કિલોમીટરના અંતરે ડીસામાં એરફોર્સનું નવું સ્ટેશન બનશે. નવગુજરાત સમય શીર્ષકમાં લખે છે, શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ગત માસની સરખામણીએ 57% વધારો થયો. ગુજરાત સમાચાર એક અહેવાલમાં લખે છે, વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસમાં 5 આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા. સંદેશ લખે છે, અમેરિકા ભારતીયો માટે 2.5 લાખ વધારાની વિઝા એપોઇન્ટમેન્ટ આપશે.
જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં 40 વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમૈકાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. અને યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનને યુરોપીયન યુનિયન 50 અબજ ડોલરની સહાય આપશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.